તારીખ 20/12/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 725 726 અને 727 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 335
અધિક મૂલ્યવાન છે એમ કહે છે. તુલ્ય નહીં પણ
અધિક મૂલ્યવાન.
એક સમય પણ જેમ કે કોઈ માણસનો આયુષ્યનો મનુષ્ય આયુષ્યનો એક સમય વધારવો હોય અને એક સમય વધારવા માટે ચિંતામણીનો સામે ચૂકવવું પડે, ચાર્જ મૂલ્ય ચૂકવવું પડે, તો એક સમય મળે ખરો? ચિંતામણી દેતા પણ મનુષ્ય આયુનો એક સમય વધારવો હોય તો પણ વધી શકે નહીં. ચક્રવર્તી છે, એને રત્નોના ખજાના મળ્યા છે, એ એમ કહે કે મારું આયુષ્ય વધારવું છે, એક એક સમય કરીને તમે ચોરી ચૂકવ તો જાણ, મારા ખજામાંથી ખજાનામાંથી હું ભલે દરિદ્રી થઈ જાઉં જો આયુષ્ય વધતું હોય તો ન મળી શકે. એટલે કહે છે કે વિશેષ વિચારતા વિશે ઊંડાણથી વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મવાન અને મૂલ્યવાન દેખાય છે. પરમ મૂલ્યવાન અને પરમ મહાત્મવાન દેખાય છે. અને જો દેહાત્મમાં જ તે મનુષ્યપણું રત્ન વ્યતીત થયું, એટલે શરીરનું પાલન પોષણ કરવામાં, શરીરને જાળવવામાં, શરીરની સાવધાનીમાં, શરીરની અનુકૂળતામાં જો એ મનુષ્યપણાનો સમય છે એ ખર્ચ કરવામાં આવી ગયો, તો તે મનુષ્યપણાની કિંમત એક ફૂટી બદામ કિંમતની કિંમતનું પણ એ અથવા ફૂટી કોડીની કિંમતનું પણ એ નથી એમ નિસંદેહ દેખાય છે. આ પર્યાયાર્થી જ્ઞાનનો ન્યાય છે. મનુષ્યપણ તો પર્યાય છે ને, પર્યાયાર્થી જ્ઞાનનો ન્યાય પણ એવો છે કે જીવને પોતાના દ્રવ્ય સ્વભાવને આત્મકલ્યાણ પ્રત્યે લઈ જાય. આત્મકલ્યાણ પણ પર્યાયાર્થી જ્ઞાન જ છે ને. આત્માનું જે કલ્યાણ થાય છે એ પર્યાયમાં થાય છે, તો એ પણ પર્યાયાર્થી જ્ઞાન છે. મનુષ્યપણાને અનુલક્ષીને એક પુરસ્કાર લીધું છે ભારતી. કોઈ પણ મનુષ્યએ એ ગંભીરતાથી વિચારવા જોઈએ પોતાનો સમય ફાલતુ કાર્યોમાં, અપ્રયોજનભૂત કાર્યોમાં અથવા માત્ર દેહની અનુકૂળતાઓ પ્રાપ્ત કરવામાં એક પૂરતું કમાવવું પડે બીજી વાત છે, પણ સહેલાઈથી આજીવિકાનું જેને સાધન છે એને તો પોતાની પ્રવૃત્તિ દેહાર્થે થતી પ્રવૃત્તિનો સંક્ષેપ કરીને આત્માર્થે એ સમયને યોજવો જોઈએ. એની યોજના એવી રીતે પણ એક ફળ ઉપયોગથી કરે છે.
એક ફળ ભરનાર
ઉપયોગ એટલે જાગૃતિ. આ બધું બહુ પોતાના આત્મકલ્યાણ માટે પ્રતિ સમયની જાગૃતિ એ પાત્રતાનું લક્ષણ છે. જેને સમય વેડફવો ગમતો નથી, જેમ માણસનું નુકસાન થાય તો જીવ બળે છે ને, ડૂબુ માણસોને થોડું નુકસાન થાય તો જીવ બળે છે. ત્યારે મારા હાથમાં આકડી ગયા, મારા 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ, એમ અહીંયા આત્મકલ્યાણમાં ધર્મનો લોભી જીવ છે એને પોતાનો સમય બગડે છે, વ્યર્થ જાય છે, એનો જીવ બળે છે, નુકસાન જાય છે, સમય જાય છે, મને નુકસાન જાય છે, મનુષ્ય પણ આત્મકલ્યાણ કર્યા ચાલ્યું જાય છે, કોઈ ભોગે કોઈ રીતે મને પોસાયું ભોગે છે. એ જીવ ગમે તેમ ચલાવી લેવા તૈયાર થાય છે, દેહની અનુકૂળતા પ્રતિકૂળતાઓમાં ગમે તેમ ચલાવી લેવા તૈયાર થાય છે, પણ સમય બગાડવા તૈયાર થતો નથી. સમયનો મુદ્દો પણ મહત્વપૂર્ણ છે આત્માર્થી જીવ માટે, ખાસ કરીને સમયનો વિષય છે એ બહુ કિંમતી વિષય છે એ વાત અનેક શાસ્ત્રોમાં પણ મહાપુરુષોએ કરી છે. એ ખાસ કરીને જેને મનુષ્ય પણ પ્રાપ્ત છે, ઉદ્દેશનો યોગ તો વિશેષ મનુષ્ય પણમાં છે, તો ઉપદેશ તો મનુષ્યને જ દેવામાં આવે છે. પોતાનો જે કિંમતી સમય એ દેહાર્થમાં નહીં લગાવતા, કેમ કે જગતના પ્રાણીને મનોરંજન પણ દેહાર્થ છે અને બીજી અનેક પ્રકારની શરીરની અનુકૂળતાઓ પણ દેહાર્થ છે. એ દેહાર્થમાં જો મનુષ્ય પણ જેટલી થાય તો એમની કિંમત ખોટી પડે જેટલી પણ નથી, અને આત્મકલ્યાણ કરે તો એનો એક સમય પણ રત્ન ચિંતાની ઊંચી અધિક મૂલ્યવાન થયો એમાં કોઈ સંશય નથી. વાસ્તવિકતા તો શું છે કે એની કિંમત એ સિવાય આંકવી પણ કેવી રીતે. ખરેખર તો જીવનો એક સમયનો આત્મકલ્યાણનો જે પિરિયડ છે એ ચૈતન્યમય છે, અને રત્નચિંતામણી તો જડ છે. આમ તો ખરેખર એની પણ એનાથી કિંમત આંકી શકાય એવું જીવને જળ પદાર્થની એટલી બધી કિંમત અનાદિથી આવી ગયેલી છે, અંકાયેલી છે, નિશ્ચિત થયેલી છે, નિર્ણિત થયેલી છે કે એની આડે એને આત્માની કિંમત આવતી નથી. સાંભળતા જ પ્રયાસ ચાલુ થઈ જવો જોઈએ, એ પાત્રતાનું વર્તમાન પાત્રતાનું લક્ષણ છે. સાંભળતા ક્યાંથી પ્રયત્ન ચાલુ થાય? સમય ગુમાવ્યા વિના, સમય વેડખ્યા વિના એને એની કિંમત સમજાય તો, કિંમત સમજાય તો પુરુષાર્થ અને પ્રયત્ન ઉકળ્યા વિના, અને કિંમત ન સમજાય તો ગમે એટલી વાર સાંભળે પાછું એનું જે દેહાર્થનું લક્ષ્ય છે એમાં ને એમાં એનો ઉપયોગ ચાલ્યો. અનુકૂળતા આમ છે, અનુકૂળતા આમ છે, નાનામાં ઝીણામાં ઝીણી બાબતને અનુકૂળતા જોશે. એ વિશેષ કરીને વિચારવા યોગ્ય છે, અને પાત્રતાની ભૂમિકાને જેને સંબોધીને લીધું છે એને જો ખરેખર સ્વલક્ષી વિચાર આવે, સ્વલક્ષી નું અધ્યયન થાય, પછી લીધું છે એને કે જે વાંચે છે એને સ્વલક્ષી અધ્યયન થાય તો વખત વેડફતો બંધ થઈ જાય, વખત ને વેડફતો
બંધ થઈ જાય.
કેમ કે જ્યાં એને વખત ખરીદવાનો વારો આવે ત્યાં સીધું એનું લક્ષ્ય મારું પ્રયોજનામાં છે, કાંઈ મારા આત્મકલ્યાણનો કે અકલ્યાણનો વિષય એમાં કાંઈ લાગુ પડે છે એ વાત લાગુ પડે છે. તરત એક સેકન્ડમાં એને ખ્યાલ આવે કે મારે કામ, મારે કામ ગૌણ કરે એ સમય આપે
કેમ
કે એ રસ પણ કેળવવાનો નથી. અશુભ રસ તો ઘણો મલિન છે, પણ શુભ રસ પણ કેળવવા જેવો નથી. એમ નિસંદેહ દેખાય છે, અમને તો જ્ઞાન દેખાય છે શંકા વગર. એમ વિચારીએ છીએ અમને, એવું અમને નગરો નગર
દેખાય છે.
આ રીતે મનુષ્યપણાને મનુષ્ય જીવે સાર્થક કરવું જોઈએ. ફરી ફરીને મળે એવી ચીજ નથી. બહુ કિંમતી ચીજ છે એમ સમજીને ચાલતું. બહુ કુદરતી છે, કેમ કે જીવનો સ્વભાવ પોતાના પ્રયોજનને વળગવાનો છે. પછી દેહાર્થમાં સુખનું પ્રયોજન માન્યું હોય, પ્રયોજન સુખનું, એનું લક્ષ્ય એને રહ્યા જ
કરવાનું.
આત્મામાં સુખ છે એમ આત્માર્થનું પ્રયોજન આવી જાય તો એનું લક્ષ્ય આવે, બસ ત્રીજું પ્રયોજન નથી. આ દેહાર્થે છે, પછી એક ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય ઈયળ પડે છે અનાજમાને, એ પદાર્થની રુચિના તીવ્ર પરિણામને કારણે બંધાયેલો જીવ છે. એ પણ એના એ પ્રકારના આહારથી આતુર છે, એ દેહાર્થમાં છે. જગતના સર્વ પ્રાણીઓ દેહાર્થની અંદર તન્મય છે. એક આત્માર્થી અને જ્ઞાનીઓ આત્માર્થને તન્મય કરે છે. કેશવલાલ મથુ ભાઈ ભાવ દિવસ છે, તો આ લીંબડી ના ભાઈ આ દિવસમાં ભાવનગરમાં નોકરી કરવા આવેલા છે. અહીંની જે આત્માની સભા લાઇબ્રેરી છે એમાં નોકરી કરી રહ્યા હતા. એમના પત્રો આ વખતે ભાવનગરમાં આવે છે. મહિનાના 12 રૂપિયાની કે 12.5 રૂપિયાની નોકરી કરી રહ્યા હતા. 12.5 રૂપિયા એક
મહિના
12 મહિનાનો પગાર, તેની તો 12 મહિનાનો પગાર બોલાતો હતો. 12 મહિને 150 આપશો, શું કહે, મારે નોકરી રહેવું હોય તો 12 મહિને 150 આપશો. એને 15 રૂપિયાનો ખર્ચ હતો, મહિનાનો 15નો ખર્ચ હતો, 12.5 મહિનો નોકરી સ્વીકારી લીધું. શું કરે માણસ, નોકરીનો વેપાર કર્યો છે, લીંબડીમાં થોડી નુકસાન ગયું છે. લીંબડી છોડીને ભાવનગર આવ્યા છે. ભાવનગરના જે કુંવરજી આનંદી છે એ પણ કૃપાળુજીના પરિચયમાં આવ્યા, આ પણ કૃપાળુજીના પરિચયમાં, એટલે એને નોકરી અપાવી દીધી અહીંયા ભાવનગરમાં. સાઈડમાં થોડો થોડો વેપાર કરે, કેમ કે ઓલા 2 રૂપિયા છે એ તૂટે છે માટે, 12 મહિને 3 રૂપિયા તૂટે ને, તો એ 3 રૂપિયા બહુ મોટી વાત હતી. એના નડિયાદ આવ્યા છે, નડિયાદ આત્મસિદ્ધિ લખી છે, નડિયાદ દર્શન કરવાનો ભાવ છે. કુંવરજીભાઈ કીધું હું 5 રૂપિયા આપું, જે આવું છું દર્શન કરી આવું. દર્શન કરવાનો ભાવ હોય તો આલે 5 રૂપિયા, મારી પાસે મારાના પૈસા નથી, ઘણો ઘણો ભાવ છે દર્શન કરવા જાય. હું 5 રૂપિયા તમને આપું, ના પાડી
દેવું કરવું,
મારામાંથી હજી દેવું છે, મારે 5 રૂપિયાનો દેવું વધારે ને જવું નથી. અત્યારે તો ઉછીના લઈને યાત્રા કરવા જાય છે, દેવું કરીને હું કેવી મુક્ષતામાં આત્માર્થતામાં કેવી પ્રમાણિકતા હોય છે, નૈતિકતા કેવી હોય છે. પાંચ રૂપિયા ઉછીના લઈને નડિયા નડિયા સુધી દર્શન કરવા કેશો લઈ, પત્રો બહુ સારા છે, પચીસ પત્રો છે, બહુ સારા પત્રો છે. કેટલાક પત્રો તો એના પોતાના પરિણામના અવલોકન ના છે. થોડા તત્વ ચર્ચા વાળા છે, અવલોકન અને તત્વ ચર્ચા વાળા વિસ્તાર છે પત્ર એમના વિસ્તાર. હવે એ દ્રષ્ટિએ એમના પત્રો વાંચવા ગયા, બેકગ્રાઉન્ડ એટલા માટે કે એને શું જવાબ દીધો. અમે તો એ વખતે એ લોકોએ થોડીક સગવડ કરી છે, એના પત્રો નીચે અમે ઉત્તરમાં પત્રનો હાથ કાંચેલો, સામે સામે ઉત્તર વાત કાંચે હતા, એમના પત્રોમાં નીચે હાથ રાખેલો, આના ઉત્તર આઠ નંબર, આના ઉત્તર આઠ નંબર. ઓમ સર્વજ્ઞાય નમઃ. દેહનો અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટો કે છૂટે તેવો ન હોય, અર્થાત આગારવાસ પર્યંત જેનું ભરણ પોષણ કરવું ઘટતું હોય, તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય, તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરુષાર્થ કરે. બધાને લાગુ પડે એવું છે ને, શું કહે છે કે દેહનું ભરણ પોષણ કરવું પડે અને દેહ સંયોગે જે કુટુંબ છે દેહના સંબંધીઓ છે, એ બધા આત્માના સંબંધીઓ નથી પણ દેહના સંબંધીઓ છે. શું લખ્યું છે? દેહ સંબંધી કુટુંબ લખ્યું છે, આત્મા સંબંધી નહીં. આત્મા સંબંધી કુટુંબ છે એ સાધર્મી જનોનું છે, અને દેહ સંબંધી જે કુટુંબ છે એ સગા સંબંધીઓનું છે. આમ બે કુટુંબ જુદા જુદા છે. આનંદજી એક પદમાં લખે છે કે સાચું સગપણ તો સાધર્મી તમે, બાકી બીજી બધી ઝંઝાળ. ઠીક, કેવો ભાવ નાખશે? કુટુંબના કાર્યો કરવા આપણે ઝંઝાળ જેવા લાગે, એટલે કંટાળાનું નિમિત્ત લાગે. સાધર્મીનો સંગ મળે ચિત્ત પ્રસન્ન થઈ જાય. પણ અહીંયાથી કોઈ કોઈ વખત કુટુંબમાં સાધર્મી જનો હોય તો એ ઘણી સારી વાત છે. સંઘ વિશેષ રહે, બીજા સાધર્મીનો સંઘ એટલો ન રહે, કુટુંબમાં સાધર્મી. કાળ બદલાઈ ગયો તો જીવે પણ વધારે સાવધાની રાખવા જેવી. કાળ બદલાઈ ગયો એનો અર્થ શું કે આ જીવે વધારે કાળજી રાખવા જેવી છે. એનો જે થાય છે માણસ કે ભાઈ વરસાદ નથી પડ્યો તો શું કરે? કે અનાજ હાચવી હાચવી ના વાપરે, ખર્ચ હાચવી હાચવી ન કરે, જોઈ વિચારીને પગલું ભરે, ગમે તેમ ન ઉડાડે. પાણી નહીં મળે તો પાણી નહીં અછે તો અત્યારથી પગલાં લઈએ. દિવાળી એ ચોમાસું પૂરું થાય તો દિવાળીથી જ સાવધાની રાખે કે પાણી આઠ મહિના સુધી કેવી રીતે વાપરે. કાળ બદલાઈ ગયો એનો અર્થ સાવધાની વધારે રાખે એમ જ છે ને. દેહનું અને પ્રારબ્ધ ઉદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબનો ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય. શું ભરણ પોષણ કરવું કરતા જો છૂટી જવાય તેવું હોય તો નિવૃત્તિ લઈએ. એટલે શું? કુટુંબના બીજા સભ્યોએ ધારું પાડતા હોય, કોઈને મોટા ભાઈ હોય, કોઈને પિતાશ્રી હોય, કોઈને નાના ભાઈ હોય, કોઈને દીકરા હોય, એવું પાડતા હોય, પાછળ કરીને બળદીઓ જેમ ગાડામાં માથું નાખે છે, ઘસરામાં એમ ન નાખે. બળદીઓ એવો ટેવાઈ જાય છે કે ઘસરો ઊંચું કરે એટલે ફટ માથું નાખીને આવી ઊંઘ ભરે અંદર ગાડે જોડાઈ જાય, કઈક કામ નીકળે ને કઈક કારણ બને કુટુંબમાં, એટલે એવા રસ્તે જોડાઈ જાય, એવા રસ્તે જોડાઈ જાય ને વગર બોલાય અંદર જો થાપકે ટૂંકો મારે, ટૂંકો મારી પડે અંદર. અરે હું કરી દઈશું, તમારું કામ નથી બધાનું, મારું કામ છે, એ કામ હું બતાવી દઉં, જાઓ તમે બધા હું તમારે કરતા કરો, ઠીક મસ્ત ચડી જાય. બોલાવે કે ન બોલાવે, ક્યાં બોલાવવા વાળા રહેવાના છે, બોલાવે છે એ રહેવાનું છે. ન છૂટે હોય એનો અર્થ આ થાય છે, અથવા પોતાને વૈરાગ આવે અને કુટુંબના સભ્યો એને નિવૃત્તિ લેવા દેવા માટે તૈયાર હોય, ભલે ગમે તે પરિસ્થિતિ થાય. તમારે અમે તો અમારા રુચિ નથી આત્મકલ્યાણની, એટલે અમે સાધન નથી કરી શકતા, પણ તમે જો કરતા હોય તો અમે બધા કામ, તમારે કોઈ કામમાં લાગવાની જોડાવાની જરૂર નથી. અર્થાત આગાર આગારવાસ કરીને આગાર અને અણગાર બે શબ્દ છે ને આપણા વેદ પરિભાષામાં છે. અણગાર એટલે ત્યાગ કરવી, દીક્ષા લેવી, એનો અર્થ એ થયો. પોતે એમ કહેવા માંગે છે કે જીવની નિર્દેશાની ભાવના તો હોવી જોઈએ, પણ આગારવાસ પર્યંત એટલે ગ્રહસ્થ દશામાં છે ત્યાં સુધી એને આ સંબંધ ન છૂટી શકે હોય ને ઉદય માથે આવી પડે તો એને ભરણ પોષણ અધિકારી કરવું પડતું હોય, તો માત્ર આ જીવિકા પૂરતું મેળવીને સંતોષ માની લેવો. શ્રીમંત થવું, પૈસાવાળા થવું, એ દ્રષ્ટિકોણથી પ્રવૃત્તિમાં સમય ગાળવો નહીં, પ્રવૃત્તિ વધારે કરવી નહીં, પ્રવૃત્તિ વધારવી નહીં. કેમ કે એની ભાવના તો એ છે કે અણગાર છે, આગળ મારેલો નથી. એટલે આગાર વાસ પર્યંત જ્યાં સુધી ગ્રહસ્થ દશામાં હોય ત્યાં સુધી જેને ભરણ પોષણ કરવું ઘટતું હોય એટલે કરવું પડતું હોય, તેને તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય, એટલું જ મળતું હોય, એથી વધારે ન મળતું હોય, તો તેમાં સંતોષ પામીને બાકીનો સમય મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે અને આત્મહિતનો જ પુરુષાર્થ કરે. અત્યારે તો ગમે એટલું હોય તો પણ પ્રવૃત્તિમાંથી નવરો થાય, ગમે એટલી સંપત્તિ હોય, અથવા તો એમ લાગે ભાઈ વાંધો નથી, આપણે જિંદગી સુધી તો વાંધો નથી આવ્યો, તો પણ જેમ ગાડે બળદ જોડાય હાંચીના બળદની જેમ ફર્યા ફરીને પ્રવૃત્તિ પ્રવૃત્તિ પ્રવૃત્તિને ઊભો મરીએ જોવાય, ઊભો મરીએ એવું છે. આગલી ગતિ જો બતાવવામાં આવે કે આ તારા જે દેહાર્થના જે પ્રવૃત્તિના પરિણામ છે એ દુર્ગતિના છે, અને એ દુર્ગતિમાં આ તારી દશા થવાની છે, ઊભો ન રહ્યો તો તરફ કામ કરો. મુમુક્ષુ જીવ તો સંતોષ રાખીને, સંતોષ પામીને આત્મહિતનો જ વિચાર કરે તથા પુરુષાર્થ કરે, આ તો અહીં સુધી લખ્યું છે. પણ એકવાર ન મળતું હોય, આ કિશોરલાલભાઈની જેમ એક પૂરતું ન મળતું હોય, ખરેખર પૂરતું ન મળતું હોય, તો એ પ્રમાણિકપણે મેળવવાના પ્રયત્નના કાળ દરમિયાન પણ આત્મહિતનો પુરુષાર્થ કરે. નવરાશનો મૂર્તિ હોય તો પ્રવૃત્તિ દરમિયાન આત્મહિતનો પુરુષાર્થ કરે. આ આત્મા સિદ્ધિ હોય નાનીઓ લીલા કે જેને આર્થિક સ્થિતિ એવી ન હોય પૂર્વ કર્મને લઈને, તો આ સમૃદ્ધિ પોતે લે ને બીજાને ક્યાં વાત લેવાની, જીવ તો દાખલો પોતે પ્રવૃત્તિ કરતા કરતા જ આત્મહિત સાધ્યું છે. દસ વર્ષનો ગાળો છે એમનો કે 12 વર્ષનો જે ગણો એ સાધક દિશાનો, એમાં પ્રવૃત્તિમાં રહીને એટલો બધો માર્ગ કાપ્યો છે કે બાકી રહી ગયો. એ પ્રવૃત્તિમાં રહીને સાધ્યું છે. યુવાન ઉંમર છે 24, 25, 26 વર્ષના પત્રો જોવાનું, પ્રવૃત્તિ કરતા કરતા કેટલું અંદરમાં સાધન કર્યું છે અને પ્રવૃત્તિ પ્રત્યે કેટલા ઉદાસ રહીને પ્રવૃત્તિમાં દેખાય છે. ઘણું કામ કર્યું છે. વાગી ખાઈને ગુજરાન ચલાવશું પણ પાત્રતા નથી હતી. સુભાષભાઈની તો ઘણી નબળી સ્થિતિ આર્થિક દ્રષ્ટિએ, પાત્રતા સૌથી વિશેષ રહી છે. અનુકૂળતા હોય તો પાત્રતા વધે અને પ્રતિકૂળતા હોય તો પાત્રતા ઘટે એવું બિલકુલ નથી, એનો આ પુરાવો છે. સુભાષભાઈ પોતે સૌથી વિશેષ પાત્ર છે અને છેવટે પામી ગયા છે. જરૂર નથી કે શરીરની વૃદ્ધાવસ્થા છે, આર્થિક સ્થિતિ ઘણી નબળી છે, અતિ નબળી છે, તો પણ આત્મકલ્યાણ માટેનો પ્રયત્ન ચાલુ રહ્યો છે.
અત્યારના પરિચિત જે લોકો છે એમાં અગર નજર દોડાવીએ તો આર્થિક સ્થિતિ જેટલી કમજોર સ્વભાવવાય નથી, કોઈ જ અત્યારે
ન દેખાય, અત્યારે દેખાય નહીં. કેમ કે અત્યારે પારિશ્રમિક વેતન જેને કહીએ, પારિશ્રમિક જે વળતર છે એ એનો દર ઊંચો છે. પહેલાં પૈસાનો દર ઊંચો હતો, પરિશ્રમ મફતમાં કરવાનો, વેઠ કરેલી પડતી હતી. અત્યારે મજૂર થોડો પરિશ્રમ કરે તો ઘણા પૈસા મળે. છેલ્લા 10-20 વર્ષમાં એ મોટો ફેર પડી ગયો છે કે જે 2 રૂપિયામાં જે મજૂરીનું કામ થતું હતું એને 20 રૂપિયા અત્યારે લાગે છે. 2 રૂપિયામાં પણ કષ્ટ હતા, એ 20 રૂપિયા તો સામે ચાલીને દેવા પડે. 25 દિલેકભાઈ 20માં લઈ જાય કરવું પડે. અત્યારે તો કોઈ થોડો પણ પરિશ્રમ કરે તો એને પેટ પૂરતું કમાવવું એ કોઈ અઘરી વાત નથી, કઠણ વાત નથી. પણ ગમે તે પરિસ્થિતિમાં જેને આત્મહિત કરવું છે તે કરી શકે છે, નથી કરવું એને કોઈ ઉપાય નથી. એને ગમે એટલી અનુકૂળતા મળે તો પણ એ રોતો રહેવાનો, મને આમ હજી મને આમ તકલીફ છે, હજી મને આ ઉપાધિ છે, હજી મને આ વિકલ્પ આવે છે, હજી મારે આમ, હજી મારે આમ.
ગિનિસ બુકમાં પોતાનું નામ લખાવું છે ને એટલા માટે
એ બધી રખડવાની બુક છે બધી. શું કે છે, મોક્ષુ જીવ તો ગમે તે સંયોગોમાં પણ આત્મહિતનો વિચાર અને આત્મહિતનો પુરુષાર્થ કરે, કરે ને
કરે છે.
અને કોઈ પણ જાતના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય એનો નિર્ણય છે. આ જીવનો આ નિર્ણય છે કે ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું મારું કામ ચાલુ રાખવાનો છું, મારું કામ અટકવા નહીં દઉં. બાકી સંયોગોની પ્રાપ્તિ અપ્રાપ્તિનું જે થવું છે એ થશે, પણ મારું કામ તો હું ચાલુ જ રાખવાનો છું. પણ અટકે છે શે માટે? જો સંયોગો સિવાય અટકવાનું એને કારણ પણ શું છે? ઉદય ને અટકવાનું કારણ છે. એ ઉદયને ગૌણ કરે, ઉદયથી ઉદાસીન થાય, ઉપેક્ષા કરે, તો જ એ આત્મહિતની અપેક્ષા એ સાચો પુરુષાર્થ યથાર્થ પુરુષાર્થ કરી શકે. દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મા આદિ અર્થે હું મારો સારો દેખાય, મારી આબરૂ વધે, દેહ સંબંધી કુટુંબ અમારા કુટુંબ એની કિંમત બહુ મોટી છે, એની એની એનું કોઈ મહાત્મ વધારવા માટે જગતમાં હો જગતમાં ભાઈ અમારા અમારું કુટુંબ છે બીજી વાત. પરિગ્રહ આદિની પરિણામ પૂર્વક સ્મૃતિ પણ ન થવા દે કોણ મુમુક્ષુજી એ વાત સંભાળે નહીં. મારી મહત્તા વધારવી છે તો મારા કુટુંબની મહત્તા અમારી અમારી આબરૂ અમારી આબરૂ મારી આબરૂ ને અમારી આબરૂ એ અર્થે પરિગ્રહ. એના માટે પરિગ્રહ કેમ કે લોકો તો પરિગ્રહથી બોલશું ભાઈ એને તો મકર છે, એને તો બંગલા છે, એને તો આટલું કુટુંબ છે, આટલું જૂથ છે, આટલા પડખિયા છે, આટલા બધા એના પ્રશંસકો છે, એની કિંમત વધારવા અર્થે પરિગ્રહ વધારવો પડે. તો એ તો પરિગ્રહ વધારવો નહીં, પરિણામમાં એમને સ્મૃતિ પણ ન થવી જોઈએ એમ કે છે. કેટલી બધી તૈયારી છે મુમુક્ષુ જીવ કોને કહેવાય, મુમુક્ષુ જીવ એને કહેવાય કે દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મા આદિ અર્થે પરિગ્રહ આદિની પરિણામ પૂર્વક સ્મૃતિ પણ ન થવા દે. પરિણામ પૂર્વક એટલે ઉપયોગથી સાવધાની રાખીને સંભાળે પણ નહીં કે એ તો વાત સંભાળવા જેવી નથી. કેમ કે તે પરિગ્રહ આદિની પ્રાપ્તિ અધિકારી એવા છે કે આત્મહિતનો અવસર જ કદી પ્રાપ્ત થવા
દે.
કેમ કે પરિગ્રહનો છેડો જ નથી, એન્ડલેસ એનો છેડો જ નથી. કોઈ દિવસ કોઈ રાજાના ઘરે કદી એવી પરિસ્થિતિ કુટુંબના રાજકુટુંબના સભ્યોની રાણીની રાજકુંવરની રાજકુંવરની એવી સ્થિતિ છે હવે અમારે કાંઈ જોતું નથી, અમારા ઘરે રાજ છે માટે હવે અમારે કાંઈ જોતું નથી એવી કોઈ સ્થિતિ જોઈ છે. એ લાવો લાવો જ કરે છે, એ પણ પરિગ્રહ વધારતા જ જાય છે. પરિગ્રહ વધારવાની કઈ ઠેકાણા ખરા કે મહેલ માં આવી શોભાજી આગળ ગાડી કરવી આવું સમય કરજો આજે એના માટે ખાસ માણસ કરવો પડે. એમને પૂછતું નથી, તમે એમને પૂજાડો ડેકોરેટર પૈસા કરજો. એવી ચીજ છે પરિગ્રહ, ચીજ એવી છે કે એનો કોઈ છેડો નથી અને એનો છેડો નહીં હોવાથી આખી જિંદગી પૂરી થાય તો બધું બાકી જ રહે છે અને કોઈને પૂરું થતું
નથી.
કોઈને કામ પૂરું થઈ ગયું હવે કાંઈ જોતું નથી એવું એક જીવ નહીં નીકળે સંસાર. ત્યારે મુક્ષુ જીવ છે એ બાબતની અંદર એક નિર્ણય લઈ લે છે કે આ તો આનો તો છેડો જ નથી, માટે એ તો જે પૂર્વકર્મ પ્રમાણે થવું હશે તે થશે. એ બધું ગૌણ કરીને એ બધાની ઉપેક્ષા કરીને મારે મારા આત્મમાં તત્પર થવું યોગ્ય છે. મોક્ષ માટે બહુ ઉત્તમ વસ્તુ છે, ઘણી વાતો નથી જ વાત થઈ તો આ શ્રીમદજીમાં મુમુક્ષુને યોગ્ય એટલી બધી વાત મળે છે, ઘણો માર્ગદર્શન મળે છે. અને સૌથી વિશેષ વાત એ છે કે આચાર્યોને જ્ઞાનનો પુસ્તકની ગ્રંથની રચના કરે તો સિદ્ધાંતો લખે પણ પોતાના પરિણામની અનુભવની વાત અનુભવ પદ્ધતિથી વ્યક્ત કરે એવું શાસ્ત્ર ક્યાંથી મળે. આમાં એક વિશેષ વાત એ છે કે જે શાસ્ત્રમાં ન મળે, મોક્ષની નબળાઈ સબળાઈ બધી વાત કરીને પોતાના અનુભવની વાતો કરી રહે છે કે અમને પણ આવા મારા અનુભવના પરિણામ આવા છે, સંયોગોમાં અનુકૂળતા પ્રતિકૂળતાના વિષયમાં અમારા પરિણામ છે, આ અમારી આત્મદશા જોઈ રહી છે. એમની આત્મદશાને વાચા આપીને કલમમાં ઉતારી અતિ દુર્લભ છે એ વસ્તુ. તો કોઈ તમે મેળવવા જાઓ, ગોટવા જાઓ તો ન મળે એવી વસ્તુ છે. ઘણું એમાંથી જાણવા મળે છે. પોતાની દશાનું વર્ણન કરીને પોતે બોધ સ્વરૂપ છે એ જ ખુલ્લું કરી નાખે છે કે બીજાને બોધ મળી જાય એના જીવન ઉપર. ઉપદેશ દેવા કરતા પોતે જીવીને ઉપદેશ આપ્યો છે એવી રીતે. એટલે એમનું જીવન જ બોધ સ્વરૂપ છે. પોતે ક્યાંક ક્યાંક પત્રમાં એમનું જીવન બોધ સ્વરૂપ ના કરવા, બોધ આપવો ન પડે એમનું જીવન સમજો તો બોધ
બોધ સ્વરૂપ જ છે જીવન.
જેમ કે હું આવે કે ભાઈ એ ભાઈ બહેનમાં બે પેઢી ઉપર બેસતા હતા તાબા કાંઠા ઉપર, અને બીજી પાંજરાપુરમાં દિગંબર દેરાસરની અંદર દર્શન કરવા જતા હતા. પાયભૂમિથી જો બીજી પાંજરાપુરની ગલીમાં આવવું હોય તો ગુરાલવાડીમાં દાખલ થઈને પછી બીજી પાંજરાપુરની ગલીમાં જવાય. એ ગુલાલવાડીમાં દાખલ થવું પહેલાં જમણા હાથ બાજુ એક બે મકાન નીકળે છે શ્વેતાંબરનું દેરાસર, તો વચ્ચે શ્વેતાંબરનું દેરાસર આવે. એમનું જીવન જ બહુ જ સરસ છે. વાત તો સારી સીધી દેખાય, એમના વિચારો શું હતા, એમના વિચારમાં નિર્ણયમાં શું ચીજ હતી, એમનું વર્તન પ્રવૃત્તિ જ બતાવી આપે છે. એમની જે પ્રવૃત્તિ છે એ જ બતાવી આપે છે કે શું કરતા હતા, શું કરવા યોગ્ય હતું, શું કરવા યોગ્ય નહોતું, એ બધું સીધું જ નીકળે છે. અને જે 1920 માંથી 1921 જે છે એમાં પણ એમને ઘણા શિક્ષણ સુધી શિક્ષણ છે. હરિભદ્રાચાર્ય વિદ્યાપીઢાચાર્ય હરિભદ્રાચાર્ય ઘણા સિદ્ધાંતો દિગંબર પરંપરા પોતાની પ્રવૃત્તિમાં ગૂંથા છે, પોતાના રચનામાં ગૂંથા.
યોગ દ્રષ્ટિ સમજ છે,
યોગ દ્રષ્ટિ સમજ. બધા શાસ્ત્રો દિગંબરના શ્વેતાંબરના કેટલા વાંચ્યા હશે, અને એની મતિમાં 33 વર્ષની ઉંમરમાં આટલો મોટો મુંબઈમાં વેપાર ધંધો કરતા. એ પત્રમાં તો એવો લખે છે કે એવો કામનો ભીડો છે, એવો કામનો ભીડો છે, ચારે બાજુથી ઉપાધિ ઊભી થઈ છે, અને આમ એક જ વૈરાગ વધે છે. જેટલો અહીંયા કામનું દબાણ વધે છે, પ્રવૃત્તિ વધે છે, એટલો જ અંદરમાં વૈરાગ વધે, એનો નિષેધ આવે છે. શું કીધું કે દેહ અને દેશબંધી કુટુંબના મહાત્મા આદિ અર્થે પરિગ્રહ આદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દેવી. આબરૂ વધારવા માટે કોઈ પ્રવૃત્તિ કરવી પડે તો સ્મરણથી પણ કરવા દેવી નથી, એ તો એનું તો વિસ્મરણ જ કરી નાખવું, એમ કે આબરૂને ભૂલી જવી. કેમ કે મનુષ્યમાં તો માન જ મારે છે વધારે, ચાર ગતિમાં મનુષ્ય ગતિમાં તો માન મળે છે. આબરૂ માટે તો કોઈ પ્રવૃત્તિ કરવી નહીં, મારી મોટાઈ દેખાય, મારી કઈ ગણતરી થાય, ગણના થાય, એ વાત જ ભૂલી જઈએ. કેમ કે તે પરિગ્રહની પ્રાપ્તિ અધિકારી એવા છે કે પરિગ્રહની પાછળ જેને 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 દોટ મૂકી છે એ દોટ માંથી પાછા ફરી શકતા
નથી.
એમાં તે જેને આર્થિક અવસ્થા નબળી હોય, કમજોર હોય, અને એમાં એને સફળતા પ્રાપ્ત થતી હોય, થઈ ગયું, મરી ગયો, એ તો બિચારા એ તો પાછો જ ન મળી શકે. કેમ કે જેમ જેમ સફળતા મળે ને એનું વોલ્યુમ વધતું જાય, કામનો એનો એની પ્રવૃત્તિનો કદ વધતું જાય, પ્રવૃત્તિ વધારતો જાય. કેમ કે સફળતા મળે છે, પૂર્ણ યોગ્ય પૂરું છે, પૂરો પૂર્ણ યોગ્ય પાછો જ ન મળી શકે. એને તો એનો રસ એટલો ચડે, સફળતાને લઈને એટલો રસ ચડે, એકમાંથી બેન, બે માંથી ચાર, કામ વધારતો જાય, વધારતો જાય. એ તો એનો એનો આયુષ ફરી એને આત્મિકનો કોઈ સૂજ જ ન આવે, એનો કોઈ સાવધાની ના આવે, પ્રયત્ન ન થાય, એમાં મારી ફરી દુર્ગતિમાં એટલે જેને બાહ્ય કાર્યોમાં સફળતા મળે છે એને તો ચેતી જવા દેવી જાય, એને તો એકદમ ચેતી જવા દેવી જાય. એ રસ એવો ચડે છે પૂજે જ નહીં ને, બીજું વિકલ્પ જ ન આવે, એની દોટમાંથી એની સ્પીડ વધતી જાય, ઘટે નહીં, પરિણામની સ્પીડ એની વધતી જાય, પરિગ્રહની ઘટે નહીં, પરિણામમાં વેગ ઘટે નહીં, ઘણીનો ઘણો વેગ આવે. એ તો ન્યાય એને એ જ હાલતું હોય, પાછું હોસ્પિટલમાં એ જ હાલતું હોય, એવું કર્યું પણ આપણે ટેન્શન થઈ ગયો, પોતાની વાત થઈ ગઈ, આમ પતી ગયું, આમ થયું કે નથી થયું, શું થયું, આમ કરજો તમે, આમ કે હવે બાકી ગયો છાનો માનો હવે તો પડ્યો રે, એ જ હાલે એને ઘટમાળ જ બીજી હાલ બસ કરી ગયો છે, ગતિ એકદમ સ્પીડ પકડે છે. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, મનુષ્ય ચિંતા મને મળ્યું, હમણાં એમના પરિણામમાં જે ઘૂંટાય છે એ જ આવે છે પત્રો. આયુષ્ય અલ્પ 30મા વર્ષે લખે છે ને, અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસક્ષમ, આ કેમ જીવ આત્મહિત નથી કરી શકતો? મુમુક્ષુ જીવને આત્મહિત દુર્લભ થવાના કારણો લીધા છે. આ એક તો આ કાળમાં આયુષ થોડા છે એટલે એની પાસે વખત ઓછો છે, બીજું પ્રવૃત્તિની કોઈ નિયમિતતા નથી, અનિયત છે એટલે કોઈ નિયત પ્રવૃત્તિ નથી કે બસ મારે 5 કલાક કે 6 કલાકથી વધારે કામ કરવું નહીં પછી હું મારા સ્વાધ્યાયમાં લાગી જઈશ, એ તો 24 કલાક એક જ રકમ ને એક જ ઘટમાળ ચાલતી હોય, અનિયત પ્રવૃત્તિ. એને લખે છે એ બધા આમ લોકિકમાં મોટા હતા પણ બહુ નમ્ર થઈને રહેતા હતા, નાની પુરુષના ચરણમાં કેટલા નમ્ર થઈને રહેતા હતા. હૃદય તો ત્યાગી હતા, નાની હતા અને ઉપરાંત ત્યાગી હતા, ત્યાગી પાછો તો રાજા મહારાજા પણ નમે, પણ ગ્રહસ્થ હોય, પોતાથી નાની ઉંમરના હોય અને પોતાનું સ્ટેટસ સમાજમાં મોટું હોય, શું તો પણ એ બહુ નમ્ર થઈને રહેતા હતા, એમનો એક દાખલો છે. પારસીગણનો તો એવો એક દાખલો છે, જજ હતા ને નાના ગામમાં જજ એટલે બહુ મોટો માણસ કહેવાય, હજુ તો મોરબીની વસ્તી ઓછી, શું હરી બજારમાં નીકળ્યા, એમના હાથમાં છત્રી હતી અને બપોરે નીકળ્યા તો એ છત્રી શ્રીમદજીના માથે રાખીને હાલતા હતા હરી બજારે. શ્રીમદજીની ઉંમર નાની, પોતે મોટી ઉંમરના અને મોટા જજ, એને છત્રી ઉઢાડીને હરી બજારમાંથી નીકળ્યા. આખું ગામ જોવે કે આના પગે એવી રીતે કેટલા નંબર
થાય.
અત્યારે તો શરમ લાગે, પરીક્ષા કરી હતી, પરિણામ કહેવાય પણ બહુ લાયક જે છે, ભક્તિ છે બરાબર, છોકરી માથે રાખી મારના આખી બજાર ફરે ઉપર ખરે ખરે ઉપરે નીકળ્યા, છોકરી હાથ મારે તડકો દે કે છોકરી ઉઘાડે માથે રાખે, એમના માટે છત્રી રાખી, પોતે તડકામાં આવેલા છે, આખી બજારમાં રાખી ત્યાં તો પાઘડી પણ જ છે આખી મોરબી. આયુષ્ય અલ્પ ને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસક્ષમ, ચારે બાજુ ઘેરો ગયેલો છે, બળવાન અસક્ષમ, બાળમાં ક્યાં સત્સંગ મળતો નથી, સત્સંગ દુર્લભ છે, ધર્મના ક્ષેત્રમાં સત્સંગ મળતો નથી, બીજા ક્ષેત્રમાં તો લૌકિક ક્ષેત્રમાં તો મળે ક્યાં છે, અસીમ બળવાન અસત્સંગ, હદ વગરનો અસત્સંગ એમ કે છે, અને પોતાનું પૂર્વનું ઘણું કરીને અનારાધક પણ છે, પોતે પણ ધર્મને આરાધ્યો નથી, પોતાને પણ સંસ્કાર નથી, ધર્મના પૂર્વના સંસ્કાર નથી, બળ વિધિની હીનતા, અત્યારે પુરુષાર્થ ઉપાડતો ઉપડતો નથી, ઉપાડી શકતો નથી પુરુષાર્થ, એવા કારણોથી રહીત અત્યારે કોક જ જીવ હશે. આ સમાજમાં જે ધર્મના ક્ષેત્રમાં જીવો દેખાય છે એમાં કોક જ જીવ એવો હશે કે જેને આ પરિસ્થિતિ નહીં હોય. આયુષ અલ્પ લઈને આવે, 150 વર્ષનું માંદ આયુષ હોય, પ્રવૃત્તિ કરવી પડતી હોય, એનો કોઈ ઠેકાણો નહીં ક્યારે ક્યારે કેટલી પ્રવૃત્તિ કરવી પડે, બારમાં સત્સંગના ઠેકાણા નહીં, પોતાનું પૂર્વભવનું આરાધક પણ નહીં, અત્યારે પુરુષાર્થ ઉપડે નહીં, પુરુષાર્થ વગર ક્યાં થવાનું હતો, સમર્થ ગણા પોતે બહુ સમર્થ હતા, વિચારથી કલમથી બહુ સમર્થ, એવા કારણોથી રહીત કોઈક જ જીવ છે. એવા કારણો વિશે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો મોક્ષનો માર્ગ, પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો અને નહીં આરાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો આ માર્ગ, એ માર્ગની અવતરણ થઈ નીકળ્યું છે, જે આત્મકલ્યાણનો મોક્ષનો માર્ગ છે. એ તો આવી પ્રતિકૂળ પરિસ્થિતિ છે, પૂર્વે ક્યારે એ માર્ગને પોતે જાણ્યો નથી, એનો એને પ્રતીત એટલે વિશ્વાસ આવી નથી, ખાતરી થઈ નથી કે આ જ કલ્યાણનો માર્ગ છે, ક્યારે આરાધન કર્યું નથી, ક્યારે સ્વભાવ સુધી એટલે પ્રાપ્તિ કરી નથી, સમાધિ કરી, એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. માટે આ માર્ગ પ્રાપ્ત ન થાય તો એ કાંઈ મોટી આશ્ચર્યની વાત નથી, પ્રાપ્ત ન થાય એવી જ પરિસ્થિતિ અત્યારે જોવામાં આવે છે. જે આજુબાજુની પરિસ્થિતિ છે માર્ગ ન પ્રાપ્ત થાય એવી જ લગભગ છે, કે તથાપિ છતાંય રસ્તો છે એમ કહેતું. આટલી વાત કર્યા પછી પણ મહત્વની વાત આ કરે છે કે તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી, તે આ કાળને વિશે પણ અવશ્ય તે માર્ગને ગેરંટી આપી દીધી, તો તે પ્રાપ્ત કર્યો છે કે નહીં અને બીજા પણ પ્રાપ્ત કરશે એમના નિમિત્તે, તો કે ભલે આ પરિસ્થિતિ હોય તો પણ એક માર્ગ પ્રાપ્ત કરવા સિવાય બીજો જેનો લક્ષ્ય નથી, લક્ષ્ય એટલે ધ્યેય, અહીંયા ધ્યેય ખસતું નથી, લક્ષ્ય ખસતું નથી એટલે એક અર્થમાં વપરાય છે લક્ષ્ય શબ્દ છે, એ પ્રાપ્ત કરવા સિવાય બીજું જેને જીવનમાં ધ્યેય જ નથી, એ આ કાળને વિશે પણ માર્ગને પામે છે, કદાચ પામે છે એમ નથી લીધું, જેવું અવશ્ય પામે છે, અમે જે નિર્ણય નિર્ધાર કરી નાખે કે મારે આત્મકલ્યાણ કરવું જ છે અને કર્યા વિના હવે આ મનુષ્ય ભવ પૂરો થાય એવું એ રીતે જીવન વ્યતીત કરવું કે લઈને જ જવું છે, એવું જો મારે અવશ્ય પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનીઓના જ્ઞાનમાં નિશ્ચિત થયેલી વાત
છે
કે જેણે જીવનમાં આત્મકલ્યાણનું ધ્યેય બાંધ્યું, માર્ગ પ્રાપ્તિ કરવી જ છે, નિશ્ચય કરી નાખ્યો, નિર્ધાર કરી નાખ્યો, એને અવશ્ય પ્રાપ્તિ થાય, એને ન થાય બને
બને.
એ પણ કેસ એવો નથી કે ફેલ ગયો હોય, અપવાદ નથી એમાં. બીજી માર્ગની સરળતા છે, સુગમતા છે, સુંદરતા છે, સુંદરતા છે. માર્ગની સરળાઈ છે, માર્ગની એ સરળાઈ છે કે જે નિર્ધાર કરે એને પ્રાપ્તિ થયા વિના
રહે નહીં.
ડેફિનેટ છે, અવશ્ય તે માર્ગને પામે છે. માટે લૌકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ
કરે નહીં.
માટે જે કઈ લૌકિક કારણોમાં ઉથલ પાથલ જે કઈ પ્રકારની સંયોગ નહીં થાય, આવા દિવસ જે થતી હોય છે, મારે તો મારું કરી લેવું છે એ વાત ઉપર એની પકડ એટલી આવે છે મુમુક્ષુ જીવના પરિણામની. એ આખા જગતને ગૌણ કરે છે, એને માર્ગ પ્રાપ્તિ થયા વિના રહે નહીં. અને મુમુક્ષુ જીવ તો તે છે કે લૌકિક કારણોમાં વિશેષપણે હરખશો કરે નહીં, અધિક ન કરે, એટલું ન કરે કે પોતાનું આત્મહિત સાધવામાં એને પ્રતિબંધ ઊભો થાય. એ પ્રકારે લૌકિક કારણોમાં વિશેષ કરીને હરખશોક કરે નહીં, એટલે મંદરસ પરિણમે. લૌકિક કારણોમાં ઉદયમાં એ મંદરસ પરિણમે.
જય વિત્રાગ દિગંબર, જય ધારમનો, જય હો, જય હો.